શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી આંક 376નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હોય છે તે ભાવ જેને વિશેથી નિવૃત્ત થયો છે એવા જ્ઞાની પણ બાહ્ય પ્રવૃત્તિના નિવૃત્તપણાને અને સત્સમાગમના નિવાસપણાને ઈચ્છે છે. તે જોગનું જ્યાં સુધી ઉદયપણું પ્રાપ્ત ન હોય ત્યાં સુધી અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વર્તે છે એવા જે જ્ઞાની તેના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી પરમ વિશિષ્ટ ભાવે નમસ્કાર કરીએ છીએ. પરમ કૃપાળુ દેવ જ્ઞાનીનું ઓળખાણ આપે છે. જ્ઞાન થયું એટલે પતી ગયું, કઈ વાંધો જ નહીં, બધું હવે તો આપણે સવડું જ પડશે, આવું નથી. આવા જ્ઞાની કેવા જ્ઞાની કે જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હોય છે તે ભાવ જેને વિશેથી નિવૃત્ત થયો છે. આવો ભાવ નિવૃત્ત થવા છતાં સંજ્ઞા ઉદયમાં જ્ઞાની કેટલા જાગૃત છે કે છે એવા જ્ઞાની પણ બાહ્ય પ્રવૃત્તિના નિવૃત્તપણાને અને સત્સમાગમના નિવાસપણાને ઈચ્છે છે. એવા જ્ઞાની કે જે ભાવે કરીને સંસારની ઉત્પત્તિ થાય તે ભાવ જેને વિશેથી નિવૃત્ત થયો છે એવા મહાસમર્થ જ્ઞાની પણ બાહ્ય પ્રવૃત્તિના નિવૃત્તપણાને, બાહ્ય પ્રવૃત્તિ હોય તો એનાથી પણ નિવૃત્ત થવાને ઈચ્છે છે. સંગ બાધાકારક છે, અખંડપણું એ જાળવી શકતું નથી. આ નિમિત્ત જે છે એ નિમિત્તની અહીંયા કૃપાળુદેવે અહીંયા આપણને ઓળખાણ આપી છે. એક કહે છે કે એવા જ્ઞાની પુરુષ પણ બાહ્ય પ્રવૃત્તિના નિવૃત્તપણાને અને સત્સમાગમના નિવાસપણાને ઈચ્છે છે. એવો જ્ઞાની પણ શું ઈચ્છે? સંસારમાં હોય ત્યાં સુધી બાહ્ય પ્રવૃત્તિ જેમ બને તેમ ઓછી થાય, નિવૃત્તિ થાય નહીં. પ્રવૃત્તિની નિવૃત્તિ અને સત્સમાગમની પ્રવૃત્તિ, સત્સમાગમના નિવાસને ઈચ્છે છે જ્ઞાની પુરુષ પણ આ ઈચ્છે છે. હવે તો કોઈ ભાવ રહ્યો નથી કે જેનાથી સંસારની ઉત્પત્તિ થાય, તેમ છતાં પણ સંસારના નિમિત્તનું જે કારણ છે એવો સંગ અને એવી બાહ્ય પ્રવૃત્તિ એનાથી જ્ઞાની મુક્ત થવા ઈચ્છે છે કે આ પ્રવૃત્તિનું બળ જેમ બને તેમ હવે ઓછું થાય અને એ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી બંને બળ પોઝિટિવ અને નેગેટિવ અહીંયા પ્રવૃત્તિ ઘટવી જોઈએ અને સાથે શું વધવું જોઈએ? સત્સંગ. સત્સંગના નિવાસપણાને ઈચ્છે છે. જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ ઉદયમાં આવ્યો નથી, જ્યાં સુધી આ જીવ સંસારના આ સર્વ સંબંધોના બંધનના તીક્ષ્ણ બંધનને છેદવા માટે સમર્થ થયો નથી એવો કોઈ ઉદય એને વર્તે છે ત્યાં સુધી, યદ્યપિ એની જ્ઞાન દશા હોવા છતાં પણ એ બાહ્ય પ્રવૃત્તિની નિવૃત્તિને ઈચ્છે છે. ત્યાં એવું સમાધાન નથી કે આ ભાવ નિવૃત્ત થયો છે માટે હવે બાહ્ય પ્રવૃત્તિ ફાવે એમ કયા કરવી, હવે કઈ વાંધો નથી અને સત્સંગમાં જવાની કોઈ જરૂર નથી, સત્સંગના નિવાસની કોઈ આવશ્યકતા નથી અને બાહ્ય પ્રવૃત્તિ છોડવાની કોઈ કારણ નથી. કારણ કે આપણી જ્ઞાન દશા એવી છે કે જે ભાવે કરીને સંસારની ઉત્પત્તિ હોય છે તે ભાવ તો આપણા વિશેથી, આવા બફમમાં જ્ઞાનીઓ રહેતા નથી અને આવા જે રહે છે આવી પ્રકાર એ જ્ઞાની હોતા નથી, તે જ્ઞાની હોતા નથી. જૈન દર્શનનો ધોરી માર્ગ સર્વસંગ પરિત્યાગનો છે. તીર્થંકર આદિ મહાપુરુષો પણ જ્યાં સુધી ગ્રસ્થાવસ્થામાં હતા ત્યાં સુધી એની પાસે જ્ઞાન દશા તો હતી અને એ જ્ઞાન દશાથી કોઈ સંસારની ઉત્પત્તિ થવાનું કોઈ કારણ નહોતું. ભગવાન મહાવીરની દિનચર્યામાં પરમ કૃપાળુ દેવ એમ કહે કે અભોગી જેવા હતા, સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્મા કાર્ય પરિણામી હતા, તો આવા પુરુષને સંસાર શું ઉત્પન્ન થાય હવે? અને છતાં પણ આ બધા મહાપુરુષોએ એ પોતાની પ્રવૃત્તિને છોડી છે, સર્વસંગ પરિત્યાગ કર્યો છે. જ્યાં સુધી આ પ્રકારનું એને આ સંઘની નિવૃત્તિ ન થાય તો કે તે જોગનું જ્યાં સુધી ઉદયપણું પ્રાપ્ત ન હોય ત્યાં સુધી, અને આવો ઉદય ન આવે ત્યાં સુધી અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વર્તે છે એવા જે જ્ઞાની, તેના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી પરમ વિશિષ્ટ ભાવે નમસ્કાર કરીએ છીએ. આવો ઉદય ન આવે ત્યાં સુધી અમે કેના ચરણમાં રહીએ છીએ? તો કે છે કે આવો જોગનું ઉદય પણ પ્રાપ્ત ન થાય એટલે પ્રવૃત્તિની નિવૃત્તિ અને સત્સમાગમનો નિવાસ, આવી સ્થિતિ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પ્રાપ્ત સ્થિતિમાં અવિષમપણે વર્તે. આ જ્ઞાનીનું બીજું લક્ષણ કે કોઈ હિસાબે નિવૃત્તિ મળતી નથી. કૃપાળુ દેવના આયુષ્યના વર્ષમાં 24, 25 અને 26 ત્રણ વર્ષની અંદરનો જે પ્રવૃત્તિનો ઉદયકાળ છે એવો પરિગ્રહ પ્રપંચ એવો છે, ભયંકર છે કે નિવૃત્તિ મળતી નથી. પત્રમાં લખે કે અહીંથી છૂટવાની ઈચ્છા થઈ આવે છે, 5-15 દિવસ છૂટાય તો સારું, ક્યાં જવું એ નક્કી નથી. સૌભાગ્યબેન લખે, પણ જો કંઈક તમે એમ કે થોડોક સમય મળી શકે તો તમે તૈયારી રાખજો, અમે ગમે ત્યારે ગમે ત્યાં નીકળી. નીકળાતું નથી, ઉપાધિનો ભીડો ચારેય બાજુથી એવો છે. આવા પરમ જ્ઞાની પણ નિવૃત્તિને ઝંખતા હોય છે, અને નિવૃત્તિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આવો ઉદય ન આવે શક્યતા છે. સત્સમાગમના નિવાસને ઈચ્છીએ છીએ, અમે નિરંતર તમારા સત્સંગની ઝંખના કરીએ છીએ, સુભાગને કહે છે. ખંભાતરા મુમુક્ષુઓને પણ કહે છે કે સત્સમાગમ આપી શકાતો નથી, એનું અમને દુઃખ છે. ભાઈ કૃષ્ણદાસને, ત્રિભુવનદાસને, આ બધાને એ લખે છે કે અમારો સમાગમ અત્યારે તમારા માટે શક્ય નથી. આવું પણ બને, પ્રવૃત્તિની નિવૃત્તિનો ઉદય પણ ન આવે અને સત્સમાગમના નિવાસને જ્ઞાનીઓ પણ ઈચ્છતા હોવા છતાં એ પણ સંપ્રાપ્ત ન થાય તો શું કરે જ્ઞાનીઓ? પ્રાપ્ત સ્થિતિમાં અવિષમપણે વર્તે છે. હું તો બહુ ઘેરાયેલો છું, બહુ ઉપાધિ છે, એવી સંસારની પીડા છે મારે, ક્યાંય નીકળાતું નથી, આખો દિવસ આમ છું તેમ છું, એને માટે પણ અહીંયા એક પરમાર્થ માર્ગની સાધનાનું સૂચક એક સૂત્ર છે કે અવિષમ સ્થિતિએ વર્તો. મિનિટે મિનિટે સંસારના સંગમાં રહેવું પડે છે, પ્રવૃત્તિથી ઘેરાયેલા રહેવું પડે છે, અને સત્સમાગમનો અંશ પણ મળતો નથી. આ સ્થિતિ છે. હવે તે સ્થિતિમાં પણ પુરુષાર્થનો કોઈ અવકાશ ખરો? આત્મ પુરુષાર્થ થઈ શકે ખરો? જ્ઞાનીએ રહસ્ય બતાવે છે. હા, અવિષમપણે. અવિષમપણું એટલે વિષમ ભાવ ન આવવા તે, અને આ વિષમ ભાવ તે વિભાવ ભાવ છે, કષાય ભાવ છે, રાગ દ્વેષના પરિણામ છે, ક્લેશ સંકલેશના પરિણામ છે. ચિત્તમાં પ્રાપ્ત અથવા અપ્રાપ્ત, પ્રાપ્ત પ્રત્યે એને કોઈ રાગ બુદ્ધિ નથી અને અપ્રાપ્ત પ્રત્યે પણ કોઈ ક્લેશ બુદ્ધિ નથી કે મને આ નથી મળ્યું. જે જેમ છે તેમ એનો શાંત સ્વીકાર કરીને એ અવિષમ સ્થિતિએ વર્તે. અને જ્ઞાનીએ આ લખ્યું છે એ થઈ શકતું હોય તો જ લખ્યું હોય, આ કોઈ શબ્દના નાટક નથી કે આ શક્યતા જ ન હોય તો કંઈ તોય લખી નાખે, નહીં. આવી સ્થિતિમાં પણ, કેમ કે જે પરિસ્થિતિ છે, જે સંયોગ છે, એ કર્મને આધીન છે, અને વિષમ ભાવ અને અવિષમ ભાવ એ કેને આધીન છે? ચૈતન્યની પરિણતિને આધીન છે, અને ચૈતન્ય સ્વતંત્ર છે, પોતાના પરિણામમાં પોતે સ્વતંત્ર છે. પોતાના પરિણામ શાંત રાખવા, અશાંત રાખવા, ઉદ્વેગપૂર્ણ રાખવા, વિવેકપૂર્ણ રાખવા, આ પોતાની જાગૃતિ ઉપર, ચૈતન્યની આત્મ પરિણામની જાગૃતિ ઉપર છે. આવા ઉપાધિના પ્રસંગમાં પણ જ્ઞાની કે છે અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વર્તે છે એવા જે જ્ઞાની, આ જ્ઞાનીનું બીજું લક્ષણ કે આવો ઉદય નથી આવતો ત્યારે એમને પ્રવૃત્તિના નિવૃત્તિનો ઉદય નથી આવતો અને સત્સંગમાં નિવાસનો ઉદય નથી આવતો તે સમયે પણ પ્રાપ્ત સ્થિતિએ અવિષમપણે જે વર્ત્યા છે એવા જે જ્ઞાની એના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી, કૃપાળુદેવને આવો કોઈ પૂર્વજન્મનો યોગની સ્મૃતિ થઈ આવે છે, આવા કોઈ જ્ઞાનીઓની સ્મૃતિ થઈ આવે છે કે જે જ્ઞાનીઓ સંસારમાં પણ અપ્રમત્ત ભાવે હતા, જે સાતમો ગુણસ્થાનક મુનિઓને પણ સાધ્ય કરવું દુષ્કર છે એવામાં હતા, એવા જ્ઞાનીઓનું સ્મૃતિ થઈ આવે છે. એવા જે જ્ઞાની તેના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી પરમ વિશિષ્ટ ભાવે નમસ્કાર કરીએ છીએ. અમે તો એને પરમ વિશિષ્ટ ભાવે નમસ્કાર કરીએ છીએ. અહો જ્ઞાની તમારું સામર્થ્ય, આવી પ્રાપ્ત સ્થિતિની અંદર પણ આ તમારો અવિષમ ભાવ, આ તમારો સંભાવ, જ્યાં રાગ દ્વેષના લેશ માત્ર પણ કોઈ પરિણામ થતા નથી. કૃપાળુદેવે પત્રાંક 80ની અંદર આ વર્ણન આપ્યું છે. નિરાબાધપણે જેની મનોવૃત્તિ વયાં કરે છે, સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે, પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, ક્લેશના કારણ જેણે નિર્મૂળ કર્યા છે, અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે, તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. અજ્ઞાનીઓ આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ એટલા માટે કે આ બધું થઈ શકે છે માટે જ્ઞાનીએ લખ્યું છે. આ જ્ઞાનીને એને સ્મૃતિ થઈ આવે છે આવા મહાન ચરિત્રોની. સાહેબ શું કરીએ, બધું હોય સંસારે હોય છતાંય તું છો કે નહીં, આત્મા છે કે નહીં, સંસાર ભલે રહ્યો ઉપાધિ ભલે રહી પણ આત્મા છે કે નહીં, કે દેહ અને દેહ જઈને સંયોગો જ છે. અરે આત્મા વયો જાય તો કઈ નથી રહેતું, હો પછી ડૂબ ગઈ દુનિયા. ભાઈ તું છો અને સંયોગ છે, દેહ માત્ર સંયોગ, આ વળી જળ રૂપી દ્રશ્ય. આ દેહ છે તો સંયોગ છે અને દેહ સંબંધી આ બધી સંસાર છે. સંસારનો સંબંધ ક્યાંથી શરૂ થાય? શરીરથી શરૂ થાય, દેહથી શરૂ થાય. એ હોવા છતાંય જે પરિણામ કરવા વાળો છે, જેની પરિણતિ થઈ રહી છે, જે ભાવ કરવા વાળો છે, એ દ્રવ્ય કયું? એ જીવ દ્રવ્ય. એ જળ કે ચેતન? એ ચેતન. એના ગુણો શું, એના લક્ષણ શું, તો એની પરિણતિ શું હોય? એ પોતાના ગુણ મારીએ, પોતાના ધર્મ મારીએ, પોતાના લક્ષણ મારીએ, જળની સાથે ભળી ન જાય, જોડાઈ ન જાય, તદાકાર ન થાય, તદરૂપ ન થાય, તો એની શાંતતા રહી શકે છે. આવી કોઈ સ્મૃતિ થઈ આવે છે, કૃપાળુદેવે 81ના આંકમાં પણ એ વર્ધમાન આદિ સત્પુરુષોને યાદ કર્યા છે. તે જીન વર્ધમાન આદિ સત્પુરુષો કેવા મહાન મનોજયી હતા. શબ્દ પ્રયોગ શું વાપર્યો છે? મનોજયી, મનનો જેને જય કર્યો છે. આ ક્લેશ સંકલેશ, આ કષાય ભાવ, આ રાગ દ્વેષની પરિણતિ, આ વિભાવ અને વિકાર, આ ક્યાં થાય છે? તો કે છે મનના માધ્યમથી થાય છે. મન જીતાતું નથી ત્યાં સુધી આ બધા ભાવો આ જીવ જ કરે છે. પાછો કોઈ જડ તો આ ભાવ કરી શકે એમ નથી, જીવ જ કરે છે. પણ સેના દ્વારા કરે છે? મન દ્વારા. એ જીવનો ઉપયોગ મનમાં છે, હવે ઉપયોગ ત્યાં છે એટલે મન સક્રિય છે, એક્ટિવ છે, મનના વ્યાપાર ચાલુ છે. અને મનના વ્યાપાર શું છે? સંકલ્પ વિકલ્પ, કષાય અને સંકલેશ, વિકાર અને વિભાવ, આ બધા મનના વ્યાપાર છે. મન દોડી જશે, જેમ વિષયો છે એના પ્રત્યે ઇન્દ્રિયો દોડી જાય છે એમ એની પાછળ મન દોડી જાય છે. ગીતાના બીજા અધ્યાયની અંદર આખી સ્થિતિને સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં સમજાવી છે કે આ ઇન્દ્રિયો વિષયોની પાછળ દોડે છે, એનું નિમિત્ત મળતા, અને એની પાછળ મન દોડે છે. મનને તરત જ ગમો અણગમો શરૂ થઈ જાય છે અને મન મજા માણવાનું શરૂ કરી દે છે અને આત્મા એક બાજુ એના પરિણામ ભોગવવાનું શરૂ કરે છે. એવી સર્કલ આ સાંકળ છે, આ સાંકળને તોડવા માટે એ મહાપુરુષો મનોજયી હતા. મન સાધ્યું તેણે સગડું સાધ્યું, આનંદગંજી મહારાજ. તેને મૌન રહેવું અમૌન રહેવું બંને સુલભ હતું. શું કામ સુલભ હતું? મન ઉપરનો જય છે માટે. આપણે તો મૌન રહેવું પણ સુલભ નથી અને અમૌન રહેવું પણ શબ્દના અર્થ તો પછી સમજશું. હવે અમૌન એમાં શું? હું તો બળબડાટ કર્યા જ કરું ના. અમૌન રહેવું પણ દુર્લભ છે. શું બોલવું, ક્યારે બોલવું, કેવું બોલવું, અમૌન છે. તેને સર્વ અનિકૂળ પ્રતિકૂળ દિવસ સરખા હતા. આ બધા સત્પુરુષોને તેને લાભ હાનિ સરખી હતી. તેનો ક્રમ માત્ર આત્મસમતાર્થે હતો. તેમનો ક્રમ માત્ર આત્મસમતાર્થે હતો. કેવું આશ્ચર્યકારક કે એક કલ્પનાનો જય, એક કલ્પે થવો દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમાં ભાગે સમાવી દીધી. આ વાક્ય સમજવું આકરું છે. અનંતનું ગણિત છે, આ ગણિત અનંતનું છે. એક કલ્પના ઉભી થાય, આપણી તો કેટલી કલ્પનાઓ છે, આવી એક કલ્પનાનો જય કરવો હોય તો કેટલો કાળ જોઈએ? તો કે એક કલ્પ, એક કલ્પ એટલે અનંત કાળ. કલ્પ એટલે અનંત કાળનો એક સમૂહ છે, પરિમાણ છે. કાળના માપ અને પરિમાણ જૈન દર્શનમાં એક સમયથી શરૂ કરી અને સાગરોપમ સુધી જાય છે. આ કમ્પ્યુટરનો વિષય નથી, આ મેથેમેટિક્સનો વિષય નથી. છે મેથેમેટિક્સ, ગણિતાનુયોગ છે. સમયથી શરૂ થાય, એક સમયમાં આંખના અસંખ્ય પલકારા થઈ જાય એવા સૂક્ષ્મમાં સૂક્ષ્મ સમયથી શરૂ થતો કાળ ક્યાં સુધી જાય? સાગરોપમ. આ સાગરોપમ સુધી પહોંચવા, અરે પલ્યોપમની વ્યાખ્યા ન થાય. એ ઘડી, મુહૂર્ત, પ્રહર અનેક પ્રકારનું શરૂ થતા 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 સંખ્યાત, પછી અસંખ્યાત. ગણે છો પાછું, અસંખ્યાતની ગણતરી હોય છે. અને અસંખ્યાત જ્યારે પૂરું થઈ જાય છે એટલે કે હવે આ કહેવાતી બુદ્ધિ કામ નહીં કરી શકે. દેહનું યોગ જે છે અંદર, તંત્ર, આપણું અંગ જેને કહીએ, દેહનું અંગ, શરીરનો એક ભાગ, બસ એની શક્તિની બહાર વહી ગયું. અસંખ્યાતી કરી શકે છે પણ એની બહાર પણ વહી ગયું. એટલે હવે ગણિત છે અનંતનું, અસંખ્યાત પછી અનંત. આ કેવળ આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન જ કામ કરી શકે, પરોક્ષ નહીં. પેલામાં પરોક્ષ જ્ઞાનથી હજી કોઈ પણ સાધનથી માપી શકાય. એકડા ઉપર 29 મીંડા ચડે છે અને ત્યાર પછી અનંતનું ગણિત આવે. એ અનંતના ગણિતની અંદર પછી પલ્યોપમ ને કલ્પ ને આના ગણિત આવે છે. જ્ઞાની પુરુષ કહે છે કે એક કલ્પના કોઈના જીવનમાં જાગી હોય એનો જય કરવામાં કેટલો કાળ વીતી જાય? એક કલ્પનો કાળ જાય તો પણ કલ્પનાનો જય થઈ શકે નહીં. અને આ સત્પુરુષો કેવા? તો કે અનંત કલ્પનાઓ એવી કલ્પના અનંતમાં કાળે એને સમાવી દીધી. કલ્પનાઓ કેટલી? અનંત. અને સમય કેટલો? કલ્પનો અનંત સમય, અનંતમો ભાગ. અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ એમાં એણે બધી જ કલ્પનાઓને સમાવી દીધી. કેવું આશ્ચર્યકારક છે, આવા કોકની સ્મૃતિ થઈ આવે છે. કૃપાળુદેવ કહે છે, એવા જે જ્ઞાની તેના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી, શબ્દ પ્રયોગ છે ફરી ફરી, આ જાતિસ્મરણ જ્ઞાન એટલું બધું પ્રબળ છે. આવા જ્ઞાનીઓનું પ્રત્યક્ષ સાનિધ્ય અનુભવાતું હોય છે તો જ ફરી ફરી શબ્દ મુકાય. સ્મૃતિ થઈ આવવાથી પરમ વિશિષ્ટ ભાવે નમસ્કાર કરીએ છીએ. હાલ જે પ્રવૃત્તિ યોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ. આત્મદ્રષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિ યોગથી બાધ નથી પામતું, માટે ઉદય આવેલો એવો તે યોગ આરાધીએ છીએ. અમારો પ્રવૃત્તિ યોગ જિજ્ઞાસુ પ્રત્યે કલ્યાણ પ્રાપ્ત થવા વિશે વિયોગપણે કોઈ પ્રકારે વર્તે છે. અમે અત્યારે જે પ્રવૃત્તિ યોગમાં રહીએ છીએ એ તો પરેચ્છાના કારણે રહીએ છીએ, આમાં અમારી ઈચ્છા નથી. આ જ્ઞાનીની બીજી ઓળખ, જ્ઞાની પ્રવૃત્તિ યોગમાં રહે એ પરેચ્છાના કારણે, અને અજ્ઞાની પ્રવૃત્તિ યોગમાં રહે તે સ્વેચ્છાના કારણે. સ્વેચ્છાના યોગમાં હોવા છતાં પરેચ્છાનું કહેવડાવવું આપણને ગમતું હોય, ફાવતું હોય, અને આ જ આડંબર અને દંભ, આ જ વંચના. શબ્દ પ્રયોગ જ્ઞાનીએ, શાસ્ત્રીય શબ્દ છે વંચના. સ્વેચ્છાથી હોવા છતાં દરેકમાં આપણે નિમિત્ત શું કહીએ? પરેચ્છા. આ બીજાને કારણે મારે, હવે આપણે બીજાને કારણે એટલે કોઈને કોઈ પ્રકારના નિમિત્તને દોષ આપીએ છીએ. અન્ય કોઈ જીવ, અન્ય કોઈ સંયોગ, અહીંયા કોઈ સંબંધ, અન્ય કોઈ પરિસ્થિતિ, એને જ્ઞાની જ્યારે પરેચ્છાની વાત કરે છે ત્યારે એ પરમાં કોઈ વ્યક્તિ નથી. જો સૂક્ષ્મતા સમજાય તો સમજવા પ્રયત્ન કરવો. પરેચ્છા શબ્દના અર્થમાં કે જ્ઞાની જયારે કહે પરેચ્છાથી, આપણે કહીએ છીએ કે પરેચ્છાથી કરું છું એટલે આને કારણે, આને કારણે, કુટુંબના કારણે, ઘરના કારણે, આ સંયોગ, આ બધા. જ્ઞાની જયારે પરેચ્છા કહે છે કે અમારા અજ્ઞાન ભાવે બાંધેલા પૂર્વકર્મ જે ઉદયમાં આવ્યા છે એ કર્મો હવે ઉદયમાં આવ્યા એટલે ભોગવ્યા સિવાય છૂટકો નથી, માટે અમે પરેચ્છા એટલે કર્મની ઈચ્છાને આધીન છીએ. હરિએ ઈચ્છા લો, પોતાના કર્મની ઈચ્છા એ પરેચ્છા છે. પર એટલે કર્મ છે, અહીંયા પર એટલે આપણે તો બીજો કોખના ભાગે વડગાડી દે, બીજાને વડગાડી દે કે પરેચ્છાને કારણે. જુઓ ને, આને કારણે થઈને મારે આ બધો સંસારનો પનારો પડ્યો છે. હવે આને ક્યાં, આ અજ્ઞાનને ક્યાં લઈ જવું? જ્ઞાનીને આમાં મજા આવે છે. સાચી વાત છે કે જીવને એમાં પરોપકારી હોય, પોતે સંત હોય, પોતે જાણી કોઈનું કલ્યાણ કરતો હોય, અને જાણી આ જગતની અંદર હરિશ્ચંદ્રની જેમ જ આવ્યો હોય કે રાજા ભોજની જેમ, પરદુઃખ ભંજન, કે હું જ આ બધું એટલા માટે જ મારે કરવું, નહીં તો મને આમાં કઈ ઈચ્છા નથી, રસ નથી. અરે આત્મવંચનાની કોઈ પરાકાષ્ઠા છે. આ જીવ જ્યાં સુધી આટલું ન સમજે પરમાર્થમાં ક્યાંથી આવશે? પછી શુદ્ધ શુદ્ધ રહેવું શુભમાં નહીં, પણ શુદ્ધની પહેલા સમજ તો કર. શુદ્ધ એટલે શું? પોતાના કર્મ ઉદયમાં આવે છે જે પોતાના વશમાં હવે નથી. પ્રાપ્ત થયેલો કર્મનો વિપાક એને અટકાવી શકવા માટે કોઈ ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, શક્રેન્દ્ર કે જિનેન્દ્ર સમર્થ નથી. એવી સ્થિતિમાં જે કરવું પડે એ પરને આધીન, પરેચ્છા એને કહેવાય. કૃપાળુદેવ એના પિતાશ્રીની ઈચ્છાથી સંસારમાં હતા, નહીં ને? પછી સમજ ભૂલ તો નથી થતી ને, કે કુટુંબીજનોનું એનું માગણું જે હોય કર્મની સ્થિતિ છે. એમાં રવજીભાઈનું માગણું હોય કે રેવાશંકરનું માગણું હોય, પોતાના કર્મની સ્થિતિ છે. અને એ પૂરી થાય અને એવું જેવું જ્ઞાનમાં આવ્યું તો બાપા તો ત્યારે જીવતા હતા, એ નીકળી પડ્યા. અરે પરેચ્છા શબ્દ સમજવો, એની અવધારણા કરવી, અને પછી સંસારના પ્રત્યેક કાર્યો
જ્યારે થાય ત્યારે પરેચ્છાથી થાય તો એ ઉદયાધીન થાય. એ સિવાય થાય એની અંદર કોઈ એક્સ વાય ઝેડ દાખલ થઈ જાય તો એ સ્વેચ્છા છે. સ્વેચ્છાથી થતું પ્રત્યેક કાર્ય એ કર્મબંધનું કારણ છે. નવા કર્મો બંધાય જ છે. હાલ જે પ્રવૃત્તિ જોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ. આત્મદ્રષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિ જોગથી બાદ નથી પામતું. એણે પોતાની સ્થિતિ કીધી. આ પ્રવૃત્તિ જોગને કારણે પણ અમારું આત્મદ્રષ્ટિનું અખંડપણું એથી બાદ નથી પામતું. કેટલો એનો આત્મદ્રષ્ટિનો યોગ એટલો પ્રબળ છે કે પ્રવૃત્તિ જોગ એમાં બાધારૂપ થઈ શકતો નથી. બંને ચાલ્યા કરે છે. પ્રવૃત્તિ જોગ પણ ચાલે છે, આત્મદ્રષ્ટિનો યોગ પણ ચાલે છે. એ પ્રવૃત્તિ જોગ આત્મદ્રષ્ટિના યોગમાં બાધરૂપ નથી થતો. માટે ઉદય આવેલો તેવો એવો તે જોગ આરાધીએ છે, અમે આરાધીએ છે. શબ્દ પ્રયોગ આવે છે, ઉદય આવેલો જોગ આરાધીએ છીએ, જેથી તે નિવૃત્ત થાય, જે ફરીથી ઉદય થવા પામે નહીં, જેથી તેના કારણે કોઈ નવો બંધ બંધાય નહીં, અમે આરાધીએ છીએ. વેદવા યોગ્ય હોવાને કારણે જ વેદીએ છીએ. વેદવા સિવાય તે નિવૃત્ત થઈ શકે એમ નથી, માટે નિવૃત્ત કરવાના હેતુ એ વેદીએ છે, આ આરાધના કરીએ છીએ. લક્ષ્ય સાથે કોઈ પણ પ્રવૃત્તિ થાય એ આરાધના છે. એક જગ્યાએ કૃપાળુદેવી 437માં લખ્યું છે કે આ જીવ જન્મ મરણની આરાધના કરી રહ્યો છે. એને મનુષ્ય દેહ મળ્યો છે છૂટવા માટે, તો એને શું કર્યું આજ સુધી? કેની કરી આરાધના? છૂટવાની કે બંધાવાની? બંધાવાની. અરે, જન્મ મરણની આરાધના કરી, એવું કરી રહ્યો છે કે જેથી કરીને ભાવની આરાધના થાય, એમ મુક્તિની આરાધના, મોક્ષની કરવાની છે. અને કરે છે શેની? ભાવની. આને ભવાભિનંદી જીવ હરિભદ્ર સૂર્ય યોગ શાસ્ત્રમાં કહ્યા કે ભવાભિનંદી જીવ કેવા વળી સાહેબ? તો કે ભવની આરાધના કરે, નો અહીંયાથી ભવને ખેંચે. નો હોય અહીંયાથી ભવને ઉભું કરે, ભગવાનનું પરિભ્રમણના કારણો ઉભા કરે અને સેવે, એને આનંદથી સેવે, ભક્તિભાવે સેવે, આરાધે. શું કયો માર્ગ આરાધ? તો કે જન્મ મરણનો માર્ગ આરાધું છું. છૂટવાનો નહીં, જ્ઞાનીઓ મુક્તિનો માર્ગ આરાધે, અને આ જન્મ મરણનો માર્ગ આરાધે છે. આ જ્યાં સમજણ નથી. જ્ઞાની કે છે, મેં પ્રવૃત્તિ જોગને આરાધીએ છીએ કારણ કે અમને આ પ્રકારની આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. હવે આ પ્રવૃત્તિ જોગ અમારે નિવૃત્ત કરવો છે. એ નિવૃત્ત કરવા માટે આરાધે છે, એની વૃદ્ધિ કરવા માટે નહીં. આપણે જીવન આરાધીએ છીએ એ જીવન જીવની ભવની વૃદ્ધિ કરવા માટે આરાધીએ છીએ. મનુષ્ય દેહ મેળો છે, આવા સંજોગો છે, અત્યારે નહીં માણીએ તો આ મૂર્ખને કોણ સમજાવે? અત્યારે નહીં માણીએ તો ક્યારે માણશું? હવે આના આ લાવા લેવાના છે. અરે ભાઈ, આવા કેટલા અનંત કાળની અંદર કેટલા લાવા લેવાઈ ગયા, એમાં તો લાઈ લાગી, તારા અંતરમાં લાગી લાઈ રે, પણ તને ખબર નથી. હવે એમાંથી ધપતો ધપતો એમાંથી ત્રાસી ગયો એટલે કોઈ પુણ્ય કર્યા અને એને કારણે આ મનુષ્ય ભાવ મેળ્યો. કૃપાળુદેવે કહ્યું કે વાચા સહિત વિચાર શક્તિ જેને વિશે વર્તે છે એવો મનુષ્ય પ્રાણી કલ્યાણની આરાધના કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ અધિકારી છે. એ અધિકારી હોવા છતાં એણે આજ સુધી જન્મ મરણની જ આરાધના કરી. શેનો અધિકારી હતો? એ કલ્યાણની આરાધના કરવાનો. અને આરાધના શેની કરી? એણે જન્મ મરણની. એટલે પ્રશ્ન કર્યો કે તોયે અરે ભવચક્રનો આંટો નહીં એક ટકે? એટલે મનુષ્ય દેહ મળ્યા પછી એ કઈ ઓછો કર્યો કે આમાં વધારો જ કર્યો? કર્યું શું? તો કે સાહેબ, ભવ આરાધના કરી, જેટલા હશે એમાં કદાચ અમે ઉમેરો કર્યો છે, ઘટાડો બટાડો કરવાની વાત તો નથી. સ્થિતિ બહુ ભયંકર છે.
ઉદય આવેલો એવો તે જોગ આરાધીએ છીએ. અમારો પ્રવૃત્તિ જોગ જિજ્ઞાસુ પ્રત્યે કલ્યાણ પ્રાપ્ત થવા વિશે વિયોગ પણ કોઈ પ્રકારે વર્તે છે. જિજ્ઞાસીઓના કલ્યાણમાં અમારો પ્રવૃત્તિ જોગ આ વિયોગનું કારણ છે. જો આને પ્રવૃત્તિ ન હોત તો અનેક જીવોનો તારણહાર થાત, એમ લખે છે એક જગ્યાએ કે જો આને પ્રવૃત્તિ ઉદયમાં ન હોત તો આ અનેક જીવોના છૂટવાનો નિમિત્ત થાત. જેને વિશે સત સ્વરૂપ વર્તે છે એવા જે જ્ઞાની, તેને વિશે લોકસ્પૃહાદિનો ત્યાગ કરી ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે તે નિકટ કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ. એક વાક્યમાં એક એક સૂત્ર પરમાર્થ માર્ગના ગાઢ રહસ્યો, ભેદ પરમાર્થ માર્ગના અગમ નિગમના ભેદ મળવા મુશ્કેલ, ગ્રંથોના ગ્રંથ ઉઠલાવી જઈએ પ્રાપ્ત નહીં થાય આ દ્રષ્ટિ, આ સૂત્ર, આ ચાવી, આ કૂંચી. અહીંયા કૃપાળુદેવ એક વાક્યમાં આપે છે કે જેને વિશે સત સ્વરૂપ વર્તે છે એવા જે જ્ઞાની, કેવો જ્ઞાની, જેને વિશે સત સ્વરૂપ વર્તે છે એવો જે જ્ઞાની, તેને વિશે લોકસ્પૃહાદિનો ત્યાગ કરીને, લોકોને ગમે કે ન ગમે, લોકો શું કહેશે એની પરવા કર્યા વિના, લોકસ્પૃહાદિનો ત્યાગ કરી ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે. કેવી રીતે? ભાવથી પણ જે આશ્રિતપણે વર્તે છે તે નિકટ કલ્યાણને પામે છે. કોણ નિકટ કલ્યાણને પામે છે? જે સત્પુરુષને અથવા જ્ઞાનીને ભાવે છે, ભાવથી પણ આશ્રિતપણે વર્તે છે, ભાવથી પણ હું તમારો આશ્રિત છું, દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન, ભાવથી તમારો આશ્રિત છું, દ્રવ્યથી આશ્રિત પણ હજી નથી થઈ શકતું, કેમ કે તમે પ્રત્યક્ષ નથી, તમારો તો વિયોગ છે. એમને અહીંયા પોતે બતાવે છે કે અમારો ઉપાધિ જોગી તો વિયોગ છે, ભલે વિયોગ રહ્યો અમારો ને તમારો, પણ તમે અમારા ભાવથી આશ્રિત છો. આજે પણ પરમ કૃપાળુ દેવ અથવા અનંતા જ્ઞાનીઓનો આપણને તો વિરજ, કેવડીઓનો વિરજ, તીર્થંકરોનો વિરજ, પણ તીર્થંકરોના ભાવથી આશ્રિત છીએ? જ્ઞાનીઓના ભાવથી આશ્રિત છીએ? કેવડીઓના ભાવથી આશ્રિત છીએ? સત્પુરુષોના ભાવથી આશ્રિત છીએ? કૃપાળુદેવ અહીંયા એ પ્રકારનું સૂત્ર આપે છે કે આવો લોકસ્પૃહાનો ત્યાગ કર, હું આનો આશ્રિત થઈશ તો લોકો મને શું કહેશે, પેલા એ વાતને છોડી દે તું પેલા. અને જેને વિશે સત સ્વરૂપ વર્તે છે, આ બધા જ જ્ઞાની પુરુષો એવા છે કે જેને વિશે સત સ્વરૂપ વર્તે છે, વર્તતું હોય એનો એ ભાવે આશ્રિતપણે, જે આશ્રિતપણે વર્તે છે તે નિકટ પણે કલ્યાણને પામે છે. ત્રણ ચાર જગ્યાએ વચનામૃતમાં ઉલ્લેખ આવે છે, નિકટ ભવી જીવ, સમીપ મુક્તિગામી જીવ, આવા બે ત્રણ જગ્યાએ ઉલ્લેખ આવે છે. તો નિકટભવી જીવ કોને કહેવો? જીવ નિકટભવી કેમ થાય? જીવ નિકટભવી કેમ? કે એનો બહુ નજદીકના ભવિષ્યમાં એના ભવનો અંત આવે, એનું પરિભ્રમણ સમાપ્ત થાય, એના જન્મ મરણના ફેરા તૂટી જાય. દીર્ઘભવી, દુભવી અને દૂરભવી અને અભવી, એમાં જ્ઞાનીઓ કે છે આ નિકટભવી જીવ છે, આસન્ન ભવી. બહુ નજીકના સમયની અંદર જે મુક્તિને પામશે તે આસન્ન ભવી, મુક્તિની સમીપ જ બેઠો છે, તદ્દન પાસે. આ નિકટભવી થોડો દૂર છે, બહુ દૂર નથી. પણ કઈ રેખામાં છે? જ્ઞાનીની, સત્પુરુષની. એના ભાવ પણ એ આશ્રિત થઈને બેઠો છે. ભાવે પણ જે આવા સત્પુરુષનો આશ્રિત છે તે નિકટપણે કલ્યાણને પામે છે. નિકટપણે શબ્દ સમજાય ને? નિકટપણે, બહુ થોડા સમયમાં, જેનો કાળ બહુ અલ્પ રહ્યો છે.
છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ, કયો માર્ગ આ સાધશે જન્મ તેહના અલ.
આ નિકટ ભવી, બધા જ આગ્રહ છોડી દે, લોકસ્પૃહાદિનો ત્યાગ. મત દર્શન, મત મતાંતર, અનેક પ્રકારના બાહ્ય આગ્રહો બધા મિથ્યા આગ્રહો છે. એને છોડીને જે સત્પુરુષના એના સ્વરૂપનો આશ્રિત છે, જે ભાવથી, ભાવથી એટલે અર્પણતા છે, જેને પોતાના સ્વચ્છંદને જેણે નામશેષ કર્યો છે, ટોટલ ડેડિકેશન. એક સત્પુરુષને શોધ અને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દે વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આ નિકટપણે, આ ભાવપણે આશ્રિત. તું પેલા બધા જ તારા ભાવ સંસાર સંબંધી છે, વિકલ્પ સંબંધી છે, બધા ભાવ અહીંયા જ્ઞાનીને ચરણે સોંપી દે. અને ભાવપણે તું એનો આશ્રિત થઈ જા. આપણે ભાવપણે સંસારના આશ્રિત છીએ અને દ્રવ્યપણે કોઈ ગુરુને પકડી લીધા છે. દ્રવ્યપણે કોઈ ગુરુને પગ પકડી લીધા છે અને ભાવપણે સંસારના આશ્રિત છીએ, એટલે એના સાનિધ્યમાં પણ આપણી ઝંખના કામના સંસારને સરખો કરવાની છે. એટલે એના સાનિધ્યમાં પણ જયારે આરાધના શેની થતી હોય કે આ જરા ઠીક થઈ જાય, આ હરખું થઈ જાય, આની જરા મુસીબત છે. સ્વ શરીરની અસુખ અને ઉપાધિથી શરૂ કરી અને પોતાના આખા સંસારની સમસ્યાઓનું નિરાકરણ એ સદગુરુના ચરણમાં શોધતો હોય છે. આ દ્રવ્યથી એ આ કહેવાતા ગુરુનો આશ્રિત અને ભાવથી સંસારનો આશ્રિત. બસ હું તો હમણાં આશ્રમમાં જ રહું છું. બરોબર છે, રે તું આશ્રમમાં, ભાવથી ક્યાં રહેશ? ભાવથી ક્યાં રહેશ? આશ્રમમાં નથી ત્યારે ભાવથી ક્યાં રહેશ? જીવે પોતાને પ્રશ્ન આ કરવાનો છે કે આ જીવન હવે ભાવથી સત્પુરુષને અર્પિત કરી શકીએ. આવો એક મહામંત્ર કૃપાળુ દેવે એક આગળના પત્રમાં આપ્યો, આપણે આવી ગયું છે. મોક્ષ માર્ગમાં બે પ્રકારના જીવોની પ્રવૃત્તિ હોય છે, એક જ્ઞાનીની અને બીજા જ્ઞાનીના આશ્રયવાનની. આ સંસારમાં બે જ પ્રકારના જીવો મોક્ષ તરફ આગળ ધસી રહ્યા છે. બેની જ પ્રવૃત્તિ મોક્ષ માર્ગની છે, કલ્યાણની છે, પારમાર્થિક પ્રવૃત્તિ છે, બીજા કોઈની નથી. સાહેબ કોની? તો કે એક જ્ઞાનીની, સત સ્વરૂપ જેને વિશે વર્તે છે એવા જ્ઞાની, એની એક પ્રવૃત્તિ જેટલી છે એટલી મોક્ષ માર્ગ તરફની. બીજી, બીજા કોણ? એના આશ્રયવાનની. ભાવપણે જે એના આશ્રિત છે, ભાવપણે જે જ્ઞાનીના આશ્રિત છે એની. અને કૃપાળુ દેવે બે ચાર પત્રોમાં જ્યાં આવશે ત્યાં વાત કરીશું મૂક્યું છે કે આશ્રય માર્ગનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કરો. પરમાર્થનો માર્ગ, પ્રત્યક્ષ પરોક્ષના વિતંડાવાદમાંથી નીકળો અને આશ્રય માર્ગમાં જાઓ. આશ્રય એ પરોક્ષ હોય કે પ્રત્યક્ષ હોય, આશ્રય આશ્રય જ છે. અને આશ્રય થતા પરોક્ષ પણ પ્રત્યક્ષપણામાં પરિવર્તિત થાય છે, અને આશ્રય ન હોય તો પ્રત્યક્ષ પણ પરોક્ષ જ ગણાય છે. સમજાય છે? વાત પકડાય છે? જ્ઞાનીનો ભાવથી આશ્રય ન હોય તો પ્રત્યક્ષ પણ પરોક્ષ સમાન છે, અને ભાવથી જે જ્ઞાનીનો આશ્રિત છે એને પરોક્ષ પણ પ્રત્યક્ષમાં છે. કૃપાળુદેવ કહે છે, એવા જ્ઞાનીઓની સ્મૃતિ કરીને અમે એને પરમ વિશિષ્ટ ભાવે નમસ્કાર કરે છે. વારંવાર સ્મૃતિ કરો છો તો એ તો સામે નહીં હોય તો નક્કી જ થઈ ગયું ને, પણ ભાવથી અમે એની સાથે છીએ. જ્ઞાની ભાવથી અનંત જ્ઞાનીઓ સાથે જોડાય છે, અનંત જ્ઞાનીઓના આશ્રયમાન બનીને ચાલે છે. અને જ્યારે માર્ગ કહે છે ત્યારે અનંત જ્ઞાનીઓનો, અને આ શબ્દ પ્રયોગ શ્રીમદ રાજચંદ્રજીએ સનાતન જૈન માર્ગનો કર્યો છે. કઈ એમનાથી સ્થાપિત થયેલો માર્ગ છે? શ્રીમદથી સ્થાપિત થયેલો, એના અનુયાયીથી સ્થાપિત થયેલો, પછી એના અનુયાયીથી સ્થાપિત થયેલો? શું વાત છે! સનાતન એવો સન્માર્ગ જયવંત વર્તો, કારણ કે સનાતન એવા અનંતા જ્ઞાનીઓએ પ્રવર્તાવેલો આ માર્ગ ત્રણ કાળમાં એનું સ્વરૂપ તો એક જ છે. સનાતન માર્ગની વાત એ શ્રીમદ સાથે ઊભી છે. જે શ્રીમદને સમજતો નથી એ સનાતનને પણ સમજી નહીં શકે, અને સનાતનને જે સમજતો નથી એ શ્રીમદને પણ નહીં સમજી શકે. આ સનાતન જૈન માર્ગની વાત કરી છે. સનાતન જૈન તો અહીંયા કહે છે કે એનો આશ્રય નિવૃત્તિને સમાગમને ઘણા પ્રકારે ઇચ્છીએ છીએ, કારણ કે એ પ્રકારનો જે અમારો રાગ તે કેવળ અમે નિવૃત્ત કર્યો નથી. આ ભાવ સંસારનો નિવૃત્ત થવા છતાં પણ જ્ઞાની બાહ્ય પ્રવૃત્તિના નિવૃત્તપણાને ઈચ્છે અને સત્સંગમના નિવાસપણાને ઈચ્છે છે. કૃપાળુદેવ હવે પોતે પોતાના દ્રષ્ટાંત કહે છે કે અમે આવી દ્રષ્ટિ છે, અમારી આત્મદ્રષ્ટિનું અખંડપણું બાદ ન પામે આ પ્રવૃત્તિ જોગથી, છતાં પ્રવૃત્તિ જોગમાં પડ્યા છીએ એવા અમે નિવૃત્તિને અને સમાગમને ઘણા પ્રકારે ઈચ્છીએ છીએ. નિવૃત્તિને અને સમાગમને ઘણા પ્રકારે ઈચ્છીએ છીએ. અમે ઈચ્છીએ છીએ આ નિવૃત્તિ થાય એવું તો ઈચ્છીએ છીએ, અને અમને આમાં પણ સમાગમ પ્રાપ્ત થાય એવું તો ઈચ્છીએ છીએ, કારણ કે એ પ્રકારનો જે અમારો રાગ તે કેવળ અમે નિવૃત્ત કર્યો નથી. શબ્દ જો રાગને રાગ શબ્દ આપણે જે કાંઈ સમજીએ છીએ એ જ વિભાવનાથી સમજીએ તો ન પકડાય. અમારો રાગ છે સાપેક્ષ સ્યાદવાદ છે, જૈન દર્શન સ્યાદવાદ છે. અહીંયા અપેક્ષા એ સમજવાનું છે કે પ્રવૃત્તિના આવા ભીડાની વચ્ચે અમારો નિવૃત્તિનો રાગ છે, સંસારની આ ઉપાધિની વચ્ચે અમારો સત્સંગનો રાગ છે. એ અમે નિવૃત્ત નથી કર્યો કે ના આ જ્યાં સુધી છે ત્યાં સુધી આના પ્રત્યે અમને રાગ છે, આ જોઈએ આ કલ્યાણનું કારણ છે. ખ્યાલ આવે છે? જ્યાં સુધી જીવ મુક્ત થયો નથી ત્યાં સુધી એને મુક્તિ માર્ગના જે નિમિત્તો છે એના પ્રત્યે રાગ છે, પ્રશસ્ત રાગ છે. શાસ્ત્રમાં એક શબ્દ પ્રયોગ આવે છે, સરાગ સંયમ. સરાગ સંયમ, સરાગ સંયમ એટલે જ્યાં સુધી અમે ક્ષીણ મોહ પામ્યા નથી, એ અવસ્થાને જ્યાં સુધી પ્રાપ્ત કરી નથી ત્યાં સુધી અમારા મોહની અંદર રહેલી જે રાગ દ્રષ્ટિ છે એ બીજે ન જાય, પણ શેમાં રહીએ? સંયમ મારીએ. અમને સેમ ઉપરનો રાગ રહેવો જોઈએ તો જ સંસારના પદાર્થોનો રાગ હળવો થાય. સંયમ સાધન, રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન. શબ્દાધિક વિષયોમાંથી અમે નિવૃત્ત થઈ ગયા છીએ, તો હવે અમારા રાગને દિશા આપી સંયમ સાધન, સંયમના સાધનો, સંયમના નિમિત્તો, આ કલ્યાણના જે કારણો છે એના પ્રત્યેનો રાગ છે એ અમે નિવૃત્ત નથી કર્યો. કૃપાળુદેવ કહે છે રાખ્યો છે, ભલે રહ્યો, કારણ કે આ ઉપાધિની વચ્ચે એ રાગ જ અમને સત્સમાગમમાં કે નિવૃત્તિપણામાં ખેંચશે. તો ત્યાં આ રાગીનું સ્વરૂપ સમજવું પડે, આ રાગનું સ્વરૂપ સમજવું પડે. સ્યાદ વાતથી સમજાય તો જ વસ્તુ બેસે, એકાંતથી કોઈ વાતનો ઉકેલ આવે એમ નથી. જૈન દર્શન સ્યાદવાદની દ્રષ્ટિ જીવનમાં પ્રાપ્ત ન થાય તો એકાંતથી આનો ઉકેલ શોધવો બલભલા થાપ ખાઈ જાય. પછી આવા એકાદા વાક્ય પકડી લઈએ અને ગમે તે પ્રકારનો બફાટ શરૂ કરી દઈએ. અમે નિવૃત્ત કર્યો નથી રાગ મારો, કઈ વાંધો. મુનિઓએ ભરપૂર તીર્થંકરની પ્રતિમાના સંયમના સાધનોના કેવા ગુણગાન ગાયા છે. કૃપા આનંદ ગણજી મહારાજ એમ કે, અમીય ભરી મૂર્તિ રચી રે ઉપમન ઘટે કો શાંત સુધારસ જીલતી રે, શાંત સુધારસ જીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય વિમલજીન દીઠા લોયણ આજ, હે મારા સિદ્ધ સ્મરણ આજ નંદજીન દીઠા લોયણ આજ. આવા મહા અવધૂત જેણે વસ્ત્રનો રાગ છોડી દીધો, જેણે ગોચરીનો રાગ છોડી દીધો, જેને આવાસ વસ્તીગ્રહનો રાગ છોડી દીધો, લ્યો તમારું બધું તમે સંભાળો, સંઘને કે મોડી લઈ જાઓ, એ પ્રભુના રાગમાં મસ્ત છે, પ્રભુના રાગમાં મસ્ત છે. પ્રભુ આ સંસારની અંદર અનંત પદાર્થો આ મારા મનને ક્યારેક ખેંચે છે તો બીજા પદાર્થ કરતા, ભોગ સામગ્રી કરતા પ્રભુ સંયમની સામગ્રી ઉપર મારો રાગ થાય, આ મને પ્રિય છે. બસ તારા દર્શન કર્યા જ કરું, કર્યા જ કરું, કર્યા જ કરું, તારા દર્શનમાં જ બસ. કેમ એના પ્રત્યેનો રાગ થયો, અભલા થઈ ગયો, કઈ વાંધો નહીં. પ્રભુના નિર્વિકારીના રાગથી નિર્વિકારતા ઉત્પન્ન થાય, એટલું સમજાય. નિર્વિકારીના રાગથી નિર્વિકારતા ઉત્પન્ન થઈ જાય, જેવું નિમિત્ત એવા ભાવોનું સર્જન થાય. માટે નિર્વિકારીનો રાગ એ પણ નિર્વિકારતા માટે ઉત્કૃષ્ટ સાધન છે.
જીવ્યાલગી જોયા કરું હે રાજ મારા, મારો જીવ જલે તુંજે કા, હે દીન વસલ રાજ, મારો જીવ જલે તુંજે કા.
આ ભક્તની વેદના છે, આ ભક્ત હૃદયની વ્યથા છે. એ આનંદઘન ગાય, યશો વિજય ગાય, નરસિંહ ગાય, મીરા ગાય, આ ભક્તની ભાષા છે, પ્રભુ પ્રત્યેની તડપણ છે, પોકાર છે. આ સંસારના નિમિત્તથી ઘેરાયેલો જીવ આ સરાગના નિમિત્ત શોધીને એમાં પોતાની જાતને અર્પણ કરે છે અને એમાંથી જ આવા ઉત્કૃષ્ટ ભાવોને સંપન્ન કરે છે. અદ્ભુત છે. જ્યાં જે અપેક્ષા છે એ અપેક્ષાએ જાઓ તો પ્રત્યેક માર્ગ કલ્યાણ માટેનો સર્વોત્કૃષ્ટ છે. એટલે આ કહે છે કે એ પ્રકારનો જે અમારો રાગ તે કેવળ અમે નિવૃત્ત કર્યો નથી. કેવળ શબ્દથી આવે કે હાવ અમે નથી કાઢી નાખ્યો હજી, જ્યાં સુધી એની ઉપયોગિતા છે ત્યાં સુધી રાખ્યો છે. કેવળ શબ્દ એટલા માટે મૂક્યો છે કે અમે રાગ તરીકે એને રાખતા નથી માગતા. કળીકાળનું સ્વરૂપ વર્તે છે તેને વિશે જે અવિષમપણે માર્ગની જિજ્ઞાસાએ કરી, બાકી બીજા જે અન્ય જાણવાના ઉપાય તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતો, પણ જ્ઞાનીના સમાગમે અત્યંત નિકટ કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ. ફરીથી નિકટ કલ્યાણને કોણ પામે છે? કેટલી જબરજસ્ત મહત્વની કૂંચી આપી છે, કેટલો ભેદ છે, કેટલું રહસ્ય છે. એ કહે છે કળી કાળનું કળી સ્વરૂપ વર્તે છે. કાળ તો અનાદિકાળથી છે જ, પણ એનું સ્વરૂપ બદલાય છે. કોઈ વાર કાળનું સ્વરૂપ સત સ્વરૂપ હોય છે, આ વખતે કાળનું સ્વરૂપ કેવું છે? કળી સ્વરૂપ છે. કળી સ્વરૂપ છે એટલે માઠા પરિણામો કરે, આપણને બહુ જ પ્રતિકૂળ કરે, કલ્યાણની અંદર પ્રતિકૂળ થાય, દુઃખે કરીને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ થાય એવો કાળ આ દુષમ અથવા વ્યાસ મુનિએ જેને કળિયુગ કહ્યો છે. કૃપાળુ દેવે આ બધા કાળના વર્ણન પણ ઘણા પત્રમાં આપ્યા છે. તો એવું કાળ દ્રવ્ય છે એક જગતની અંદર સનાતન શાશ્વત, એનું અત્યારે કડી સ્વરૂપ વર્તે છે. આપણે જે જગ્યાએ જ્યારે અત્યારે જીવી રહ્યા છીએ એ આપણા સમયની અંદર વર્તતો વર્તમાન કાળ, જે કાળના સંદર્ભમાં આપણે છીએ ત્યાં એ સ્વરૂપ કેવું છે કાળનું? કડી સ્વરૂપ છે. આ કડી સ્વરૂપ છે એ જગતના જીવોની ભ્રાંતિને વધારનારું છે, સતમાં મૂંઝવનારું છે. આ કાળનું સ્વરૂપ કેવું છે? સતમાં મૂંઝવી નાખે અને ભ્રાંતિને વધારે, અસતને દ્રઢ કરનારું છે. આપણે કહીએ છીએ બધી શિથિલતા માટે કે કાળ એવો છે એમાં તો આ જ કરવું પડે, ન કરવું જોઈએ, હું માનું છું ખોટું છે, અધર્મ છે, અનીતિ છે, અન્યાય છે, બધું જ છે, પણ કાળ એવો છે. જીવવું હોય તો પતી ગયું ને. આ કાળના કડી સ્વરૂપના આધાર ઉપર જીવનારો જીવ, એલા તારું તો સત સ્વરૂપ છે કે નહીં? કાળનું ભલન કડી સ્વરૂપ રહ્યું? આ જે ચૈતન્ય છે, જે આ વિચાર કરે છે, જે વિપર્યાસમાં ચાલ્યો ગયો છે, એનું મૂળ સ્વરૂપ કેવું છે? કડી છે કે સત છે? એ તો સચ્ચિદાનંદ છે. હું શુદ્ધ ચિદરૂપ છું. તો તું શુદ્ધ ચિદરૂપ છો, શુદ્ધાત્મા છો, અને કડી સ્વરૂપ સાથે તું એવો બધો ઢંકાઈ ગયો કે તારા સ્વરૂપને તો કડી સ્વરૂપ બનાવી દીધું. કાળનું કડી સ્વરૂપ વર્તે છે તેને વિશે આવા સ્વરૂપમાં પણ જે અવિષમપણે માર્ગની જિજ્ઞાસાએ કરી, બીજા જે અન્ય જાણવાના ઉપાય તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતો, પણ જ્ઞાનીના સમાગમે અત્યંત નિકટપણે કલ્યાણને પામે છે. આવા કાળની અંદર માર્ગની જિજ્ઞાસાએ કરીને એને છૂટવાનો માર્ગ જોઈએ છે. કાળ ભલે કળી કાળ હોય, પણ મારે છૂટવું છે. કારણ કે છૂટનારો છે એ કડી નથી, સત સ્વરૂપ છે, એ કડી સ્વરૂપ નથી. જેને છૂટવું છે એ સત સ્વરૂપ છે, એને છૂટવું છે. એ જિજ્ઞાસા કરી, એથી કરીને એ બીજા અન્ય જાણવાના ઉપાય પ્રત્યે ઉદાસીન છે. મારે બીજું કઈ જાણવું નથી કે આમ જ જીવાય, આમ જ કરાય, આમ કેરાવે ને હાલે જ નહીં, નહીતર તો આપણે મૂર્ખા કહેવાય, પાગલ કહેવાય, બેવકૂફ કહેવાય, આવું કઈ મારે સાંભળવું? મુશ્કેલ છો, જરા સંઘર્ષ થઈ જાય ને. જ્ઞાનીના વાતને પકડાય, ભલે ને સામર્થ્ય આ જ નથી આવ્યું, તો આ વચન બળ આપણને સામર્થ્ય આપે જ છૂટકો છે, અને એ મેળે જ આપણો છૂટકો છે. એ એટલું જ સાચું છે. પાછું ભલે અત્યારે બળ આપણું ન હોય, ન ચાલતું હોય, જીવનું બળ એટલો બધો ઉદય ભયંકર હોય, પણ જ્ઞાની કે છે બીજા જે જાણવાના અન્ય માર્ગ છે એના પ્રત્યે ઉદાસીન થઈ જા, અને એક જ જાણ જ્ઞાનીના સમાગમે જિજ્ઞાસા જે છે, જેને છે જિજ્ઞાસા છે પોતાના સત સ્વરૂપને પ્રકાશિત કરવાની, અને કાળનું સ્વરૂપ કડી છે. કાળનું સ્વરૂપ કડી છે, અને જે પ્રગટ કરવું છે એ કયું સ્વરૂપ પ્રગટ કરવું છે? સત સ્વરૂપ. આવી જિજ્ઞાસા જેને જાગી છે, પોતાના શુદ્ધ સત સ્વરૂપને પ્રગટ કરવાની જિજ્ઞાસા જેને જાગી છે, એને જાણવાના બીજા જે ઉપાય છે તે પ્રત્યે ઉદાસીનપણે વર્તે. બાકીની બધી વાતમાં ઉદાસીન, એનું પરિણામ જે આવવું હોય તે આવશે, એ જે થવાનું હશે તે થશે, એ બધું પ્રારબ્ધ અનુસાર એ કર્મ અનુસાર થશે, હું એની કાળજી લઈશ તોય જે થવાનું છે તે થશે. કૃપાળુ દેવે સુભાગભાઈને સમજાવી દીધું હતું કે તમે કુટુંબમાં મમત્વ રાખશો તોય જે થવાનું હશે તે થઈને જ રહેશે એમ કીધું, અને નહીં રાખો તો એ જ થશે. તો ડાયો માણસ શું કરે? અહીંયા કહે છે કે તેને લોક અહીંયા એનો જિજ્ઞાસા એ કરીને અન્ય જાણવાના ઉપાય તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતો, પણ જ્ઞાનીના સમાગમે, જો જ્ઞાનીના સમાગમમાં હોય અથવા જ્ઞાની પ્રત્યે ભાવપણે આશ્રિત હોય એ નિકટ કલ્યાણને પામે છે. પેલો આશ્રિત છે એ કલ્યાણને પામે છે, આમાં કોઈને જ્ઞાનીનો સમાગમ થયો હોય તો એ જ્ઞાનીના સમાગમમાં પણ જીવ નિકટ કલ્યાણને પામે છે. આ બીજી અવસ્થા આપી છે. જ્ઞાનીના સમાગમમાં પણ જો આવો જીવ હોય તો એ કડીકાળમાં પણ પોતાના કલ્યાણને પામે છે, પણ એ જો બાકીના બધા પ્રત્યે અવિષમપણે એ જો છોડી દે બાકીના ઉપાયને અને એકમાત્ર મુક્તિનો ઉપાય જ્ઞાનીના સમાગમે કરે તો એ પણ નિકટ કલ્યાણને પામે છે. પેલો ભાવપણે આશ્રિત થઈ જાય છે એ પણ નિકટપણાને પામે છે. આ નિકટપણું જીવનું કેમ થાય બહુ મહત્વનું છે. આ અનંત સંસારી જીવ, પ્રભુશ્રીએ બહુ સરસ પરમ કૃપાળુ દેવની એક શ્રદ્ધાંજલિની વાક્યમાં લખ્યું છે કે જીવ તો અનંત સંસારી છે, સ્વભાવે કરીને જીવ તો અનંત સંસારી છે, પણ ઓહો આ રાજપ્રભુના આશ્રય આ જીવ પરિત સંસારી થાય છે. પરિત શબ્દ મૂક્યો છે મર્યાદિત, જેનો સંસાર સીમિત થયો છે, જેના સંસારનો અંત આવવાનો છે એ પરિત સંસારી છે. ઓહો અનંત સંસારી જીવ જેના આશ્રયે પરિત સંસારીપણાને પામે છે એવા આ રાજપ્રભુ એને નમસ્કાર કર્યા છે, એનો મહિમા ગાયો છે, એની ભક્તિ કરવાનું જગતના જીવોને કહ્યું છે, એને જ એકમાત્ર ગુરુ માનવા માટે કહ્યું છે. ઓળખો પરમાર્થ માર્ગના સાચા રાહબરને, ઓળખો, ઓળખીને અર્પણ થાઓ, એની જ ભક્તિ કરો, બાકીના જાણવાના અન્ય તમામ ઉપાય એને ગૌણ કરો, મંદ કરો. એક સોળાની ઉપાય મેળ્યો છે તો પછી આઠાનીમાં નજર ન નાખો, એક સત્તરની આપણને ઉકેલ મળી ગયો છે તો પંદરની જે હોય તે જવા દે, પંદરની છે ને વન જ જોતો. આ હિસાબ તો સીધો છે. એ ઉદાસીનપણે અન્ય બાબતમાં હવે ઉદાસીન થઈ જાય છે અને જ્ઞાનીના સમાગમમાં પોતાની જિજ્ઞાસાથી અવિષમ ભાવે જે વર્તે છે તે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ. અમે જાણીએ છીએ કે આવા જીવો કલ્યાણને પામે છે. આ નિકટપણે કલ્યાણ પામવાના બે રહસ્ય, બે ભેદ આજના આ પત્રની અંદર આવી ગયા. વિશેષ અવસરે સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.